તારીખ 8/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 131
બધા ગુણ સંપૂર્ણ શુદ્ધ પરિણમવા જોઈએ એવું લાગે છે, પરંતુ એવું વસ્તુ સ્વરૂપ નથી. એક ગુણ શ્રદ્ધા ગુણ શુદ્ધ પરિણમે તો પણ બીજા ગુણનું અશુદ્ધ અંશે પરિણમવાનું ચાલુ રહે છે, અને તેથી મોક્ષ માર્ગ શરૂ થાય છે અને સંપૂર્ણ મોક્ષ દશા પ્રગટ થાય છે એ વચ્ચે મિશ્ર ધર્મ રહ્યા કરે છે. એ મિશ્ર ધર્મના બધા 7/4 ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાન બધા મિશ્ર ધર્મના છે. ગુણસ્થાન ભેદ એમાં ઉત્પન્ન થાય છે. વળી બીજા ગુણો આંશિક શુદ્ધ પરિણમે છે અને આંશિક અશુદ્ધ પરિણમે છે, તો શ્રદ્ધા પણ એ રીતે અંશે શુદ્ધ ને અંશે અશુદ્ધ પરિણમતી હશે એવી શંકાનું પણ નિરાકરણ કર્યું છે. એમ પણ બનતું નથી, શ્રદ્ધા તો પૂરી શુદ્ધ પરિણમે છે, કેમ કે તેની જે વિરુદ્ધ પ્રકૃતિ મિથ્યાત્મની છે, અનંતાનું બંધી છે, તેનો સંપૂર્ણ ઘાત થયો છે. એ વાત લીધી કે ભૌગોલિક સ્થિતિ નાશ થઈ, દર્શન પ્રત્યેની ભૌગોલિક સ્થિતિનો નાશ થયો ત્યારે આ જીવનો સમ્યત્વ ગુણ મિથ્યાત્વ રૂપ પરિણમ્યો હતો, તે સમ્યત્વ ગુણ સંપૂર્ણ સ્વભાવ રૂપ થઈને પરિણમ્યો પ્રગટ થયો. એ સમ્યત્વ ગુણ પ્રગટ થયો છે તેનું લક્ષણ જ્ઞાનથી સમજાવે છે. ચેતન અચેતનની જુદી પ્રતીતિથી તે સમ્યક્ત્વ ગુણ નિજ જાતિ સ્વરૂપ થઈને પરિણમ્યો. ચેતન અને અચેતનની પ્રતીતિ ભિન્ન ભિન્ન થઈ એટલે પ્રતીતિએ પોતાના સ્વરૂપે અચેતનને મિથ્યાત્વ દશામાં પ્રતીત કરતો હતો, તે પલટીને માત્ર ચૈતન્ય સ્વભાવને જ પોતા સ્વરૂપે પ્રતીત કરતો થકો સમ્યક્ત્વ ગુણ નિજ જાતિ સ્વરૂપ થઈને પરિણમ્યો. અને એ પરિણમ્યો તેનું લક્ષણ એ છે કે એમ કરીને સાથે જ્ઞાનની વાત જોડી દઈએ છીએ કે તેનું લક્ષણ જ્ઞાન ગુણ અનંત શક્તિ દ્વારા વિકારરૂપ થયો હતો તે ગુણની અનંત શક્તિમાં કેટલીક શક્તિ પ્રગટ થઈ. શું કહે છે કે જ્યારે મિથ્યાત્વપણે પરિણમન હતું, સમ્યત્વ ગુણ જ્યારે મિથ્યાત્વ રૂપ પરિણમતો હતો ત્યારે જ્ઞાન પણ પૂરેપૂરું મિથ્યાત્વ રૂપે પરિણમતો હતો. જ્ઞાન ગુણ પણ અનંત શક્તિ દ્વારા વિકારરૂપ થઈ રહ્યો હતો, એટલે જ્ઞાનનું પરિણમન પણ પૂરેપૂરું વિકૃત રૂપ થઈ રહ્યું હતું. તે ગુણની અનંત શક્તિમાં કેટલીક શક્તિ પ્રગટ થઈ ત્યારે જ્ઞાનમાં પણ આંશિક શુદ્ધતા પ્રગટ થઈ, આંશિક અશુદ્ધતા રહી. એમ કહેવું છે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ થાય તો કેવળ જ્ઞાન થાય, એમ અહીંયા લેવું. જ્ઞાન સમ્યક થયું પણ જ્ઞાન સંપૂર્ણ વિકાસ રૂપ નથી થયું, એની કેટલીક શક્તિ શુદ્ધ થઈને પ્રગટ થઈ, કેટલીક શક્તિ અશુદ્ધપણે રહી છે. વિશિષ્ટતા જ્ઞાનની એટલી છે કે જ્ઞાનમાં જ્ઞાનનો જાણવાનો દ્રષ્ટિકોણ છે એમાં ભૂલ નથી પડતી. પરિણમનમાં શક્તિ ભલે પૂર્ણપણે શુદ્ધ થઈને પ્રગટ નથી થઈ, કેવળ જ્ઞાનરૂપ જ્ઞાન શક્તિ, તો પણ જાણવાનો જે દ્રષ્ટિકોણ છે એ સમ્યક થઈ ગયો છે. એટલે એનો જાણવાનું જે જાણવામાં જાણવા જે પ્રયોજનભૂત જાણવું ને અપ્રયોજનભૂત જાણવું એ વિષયમાં જ્ઞાન ભૂલ ખાતું નથી, ભલે અપૂર્ણ શુદ્ધ છે તો પણ. એ શુદ્ધ અંશ આટલું મહત્વનું કામ કરે છે મોક્ષ માર્ગની અંદર. જ્ઞાન આટલું મહત્વનું કામ કરે છે કે એનો દ્રષ્ટિકોણ જૂઠો નથી હોતો. એમ તો મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન પણ જાણરૂપ જાણવારૂપ તો કામ કરે છે, પણ તે પ્રયોજનભૂત વિષયને જાણી શકતું નથી કે આમાં મારું હિત છે, આમાં મારું પ્રયોજન સિદ્ધ થાય. એમ મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન જાણવારૂપ કાર્ય કરતું હોવા છતાં એ પ્રકારે જાણી શકતું નથી. જ્યારે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન પોતાના પ્રયોજનને સાધતું થકું પરિણમે છે એટલી વિશિષ્ટતા પ્રગટ થઈ ગઈ છે. એ વિષય ટોડરમલજીએ સારી રીતે લીધો છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં, એ વિષય સ્પષ્ટ કર્યો છે. ગુરુદેવશ્રીના એ ઉપરના જે પ્રવચનો છે એમાં એ વિષય એનો છે. સીધ સમાન આત્માનો અંશે અનુભવ થવો તે ધર્મ છે. આનંદકંદ પ્રભુની નિર્વિકારી શાંતિને ધર્મ કહે છે. દ્રવલિંગી સાધુ થયો છતાં તેને ધર્મ પ્રગટતો નથી, કેમ કે તેનું લક્ષ્ય અપ્રયોજનભૂત ઉપર જાય છે. મિથ્યા શ્રદ્ધાને લીધે અપ્રયોજનભૂત ઉપર તેનું લક્ષ્ય જાય છે. સમ્યત્વ ગુણ મિથ્યા રૂપે પરિણમો હોવાથી ત્યાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષયને પોતે સમજી શકતો નથી, પકડી શકતો નથી. દ્રવલિંગી સાધુ થવા છતાં અંદરમાં આનંદકંદ એટલે જે ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા કે કોપરાનો ગોળો છે એવો આનંદકંદનો ગોળો છે એના ઉપર લક્ષ નથી, એનું શ્રદ્ધાન નથી, આ હું છું એવી પ્રતીતિ નથી. ક્યાં એની પ્રતીતિ છે કે પેલી જે રાતી છાલ છે માત્ર પાતળી, એક દોરો પણ જેટલી માંડ પાતળી છે એમાં હું પણ શ્રદ્ધાન છે, ત્યાં પકડાયેલો છે અને ત્યાં એ પ્રયોજનને અપ્રયોજનની વહેંચણી કરે છે. એટલે શુભ ને અશુભમાં, અશુભમાં જતો નથી અને શુભમાં રહેવું એમ પ્રયોજન, એટલામાં એની રમત રમા કરે છે. આખો જે આનંદકંદ છે એના ઉપર એનું લક્ષ્ય જતું નથી, અને અવસ્થામાં શુદ્ધતા થાય એના ઉપર પણ એનું લક્ષ જતું નથી. એક અવસ્થામાં વિકાર છે, જરાક જેટલી એક સમયની અવસ્થામાં વિકાર છે, પણ આંખો પકડાણો છે. અને જે આંખો અખંડ આત્મા છે એને ભૂલ્યો છે, એ પણ ત્યાં જ છે, એ પણ એક સમયની અવસ્થામાં છે. છે તો એટલું છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાં એ દૃષ્ટાંત આપ્યો છે કે કોઈ માણસ હોય એના પગને કાચા સૂતરના તાતણાથી બાંધો હોય અને પછી એ દેકારો કરે, બૂમા બૂમ કરે કે મને બાંધો રે, બાંધો, એવો બાંધો છે કે હવે હું શું કરીશ. ત્યારે એને કહે છે, ભાઈ તારા હાથ છૂટા છે, તું હાથે કરીને એ બંધન છોડી નાખ કે તોડી નાખ, કાચા સૂતરના તાતણા છે તો તને કાંઈ ચાલવામાં તકલીફ પડે એવું નથી. એટલે તારો બહુભાગ અંશ ખુલ્લો છે, એક જરાક જેટલું તને બંધન છે એમાં તું આટલો બધો દેકારો શું કરે છે. એમ કે બંધાણો રે બંધાણો, એમ આ જીવ બંધાણો એવી રીતે છે, ક્યારે રે શરીર હરખું હાલતું નથી, અરે રે આ બધું શરીરના અનુકૂળતાના સાધનો કોણ જાણે બધા ટકી રહેશે કે નહીં રહે, પૈસા રહેશે કે નહીં રહે, કે એ બધાની અંદર એને એટલો બધો પર પદાર્થમાં વિશ્વાસ છે કે એ વિશ્વાસમાં એવો પકડાણો છે કે એ નહીં હોય તો મારું શું થશે, તારું કાંઈ થવાનું નથી, તું શાશ્વત પદાર્થ છો, અખંડ પદાર્થ છો અને તારામાં કાંઈ થઈ શકે એવું છે નહીં, અવ્યાબાદ તત્વ છો. પોપટ ઉડવાની ચાલ ભૂલીને પકડાણો, એમ તું નિરંતર ટકવાની ચાલ તારી તારો સ્વભાવ ભૂલીને પકડાણો કે અરે રે હું મરી જઈશ, આમ થશે તો હું મરી જઈશ, તેમ થશે તો હું મરી જઈશ, શરીર નહીં રહે તો મરી જઈશ, શરીરને પોષણના સાધનો નહીં રહે, પૈસા આદિ તો હું મરી જઈશ, આબરૂ નહીં રહે તો હું કેમ જીવીશ. આ બધું એને જીવવા માટે એવો પકડાણો છે ખોટી રીતે, કે પોતાની કાયમ પરિપૂર્ણ ગુણ સંપત્તિથી ટકવાની સ્થિતિને એ ભૂલી ગયો છે, સ્વભાવને ભૂલી ગયો છે. પણ હું તો આ બાજુ વળે તો આનો અનુભવ થાય, એમાં ને એમાં પકડાણો છે. પોપટ એક ક્ષણ ભૂલે છે કે હું પડીશ તો મરી જઈશ, માટે દાળને પકડી રાખે છે, ડુંગળીને પકડી રાખે છે, દાળમાં પરોવેલી ડુંગળીને, તો ઊંટો થઈ જાય છે. ઊંટો થયા પછી ભૂલે છે, એને એમ કે જો હું છોડીશ તો પડીને મરી જઈશ, એટલે પકડી રાખે છે તો પકડાઈ જાય છે. જો છોડી દઈએ તો એની ઉડવાની શક્તિ જ છે, તો એને કાંઈ થાય એમ. આ જીવ પર પદાર્થના વિશ્વાસમાં પકડાણો છે, એને પ્રતીતિ છે કે આનાથી જ હું જીવું છું, એટલે પોતાની શાશ્વત રહેવાની શક્તિને ભૂલ્યો છે, શાશ્વત અસ્તિત્વને ભૂલ્યો છે. એની પકડ છોડી દે તો એને કાંઈ થાય એવું નથી, અનંત આત્માઓ શુદ્ધાલયમાં પરમાનંદમાં મોજ કરે છે, કાંઈ એને થાય એવું નથી. બુદ્ધિપૂર્વક સમજાય છે, પણ વિશ્વાસ ઉઠવો જોઈએ, ઊંધો વિશ્વાસ ઉઠી જવો જોઈએ અને સવળો વિશ્વાસ સ્થાપિત થવો જોઈએ, નહીતર બુદ્ધિપૂર્વક સમજાયેલાની અસર નહીં રહે. વિશ્વાસ નિશ્ચય બદલાઈ જવો જોઈએ. વિશ્વાસ ક્યારે ફરે કે એનો નિશ્ચય બદલાઈ જાય ત્યારે, આમ જ છે ને બીજી રીતે નથી એવો એને નિશ્ચય આવવો જોઈએ. સ્વપર પદાર્થનું સ્વરૂપ સમજીને એનો નિશ્ચય થવો જોઈએ. નિશ્ચય વગર એનું બળ ન આવે, એટલે બળ ન આવે તો એનું વલણ ઊભું ન થાય. કુબુદ્ધિ બુદ્ધિપૂર્વક પણ સમજાતું નથી ત્યાં ભૂતકાળની અંદર મતિ વિપર્યાસ જે ઊભો કર્યો છે એ ચાલુ રહ્યો છે. મતિ વિપરીત થાય એવા પરિણામ કર્યા છે એવું જ્ઞાન કર્યું છે અને એ મતિ વિપર્યાસ દૂર થયો નથી. મિથ્યાત્વ દશામાં તો મતિ વિપર્યાસ હોય છે, એટલે સત્શાસ્ત્ર અને સત્પુરુષનું નિમિત્ત સ્વીકારવામાં આવ્યું છે કે એકલો એકલો તારો મતિ વિપર્યાસમાં ઉભો રહીને તું કેવી રીતે સવળો થઈશ. એ મતિ વિપર્યાસ કેમ થાય છે એ સમજાવે ત્યારે એને મતિ વિપર્યાસ દૂર કરવાનો પ્રસંગ આવે. બુદ્ધિપૂર્વક જ્યાં સુધી બરાબર સમજાતું નથી ત્યાં સુધી તો મતિ વિપર્યાસ છે. બુદ્ધિપૂર્વક સમજાય ત્યારે એ સ્થૂળ મતિ વિપર્યાસ દૂર થઈ ગયો છે, પણ સૂક્ષ્મ મતિ વિપર્યાસ રહી જાય છે. પણ સાધન તો જ્ઞાન જ છે, મતિ જ્ઞાન જ એને સાધન છે, બીજામાં સ્પષ્ટ છે કે મારો દ્રવ સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છે, તેમાં દ્રવ્યના અવલંબને સમ્યક પર્યાય પ્રગટે છે તેવી પ્રયોજનભૂત વાતને મિથ્યા દ્રષ્ટિ પકડતો નથી. મિથ્યા દ્રષ્ટિને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થો એટલે બંનેને જાણવાનો ઉઘાડ છે, પણ પ્રયોજનભૂત તત્વને જાણવામાં તેનું લક્ષ્ય જશે નહીં તે દર્શનમોહના કારણે છે. દર્શનમોહને વશ પ્રયોજનભૂત ઉપર જેટલું એનું વજન આવવું જોઈએ, જેટલું એનું લક્ષ્ય જવું જોઈએ એટલું નથી જતું, અને અપ્રયોજનભૂત ઉપર એનું લક્ષ્ય જાય છે ત્યાં એનું વજન રહે છે. ઉઘાડ તો ઉઘાડ છે, પણ ઊંધી શ્રદ્ધાને કારણે તેનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. એનું જ્ઞાન મિથ્યા જ્ઞાન રૂપ પરિણમે છે. જ્યારે જ્ઞાનીને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત તત્વ બંનેને જાણવાનો ઉઘાડ છે, છતાં મિથ્યાત્વના અભાવને લીધે પ્રયોજનભૂતને જાણવા ઉપર તેનું લક્ષ્ય જશે અને તે સુખી થશે. અજ્ઞાની કદાચિત વ્યવહાર ધારણા કરે, આ અહીંયા બોલાવ્યો, ઉઘાડ હોય ને વ્યવહાર ધારણા કરે પણ અંતર્મુખ દ્રષ્ટિ કરતો નથી. ધારણા કરે કે આમ થાય આમ ન થાય, આમ છે આમ છે, આમ નથી આમ છે, પણ અંતર્મુખ દ્રષ્ટિ કરતો નથી. તેથી અપ્રયોજન ભૂત હોય તેને તે જાણે છે ને તેને તે પકડે છે, એમાં હજી કાંઈ ફેર પડ્યો નથી. ત્યારે પ્રશ્ન કર્યો છે કે જો જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય છે તો પહેલા મિથ્યા જ્ઞાન કહો ને પછી મિથ્યા દર્શન કહો. ઉત્તર કહેશ કે છે તો એ જ પ્રમાણે, કારણ કે જાણ્યા વિના શ્રદ્ધાન થાય નહીં, એ પ્રશ્ન એ લઈ લીધો. પરંતુ જ્ઞાનમાં મિથ્યા સંજ્ઞા મિથ્યા દર્શનના નિમિત્તથી છે અને સમ્યક સંજ્ઞા સમ્યક દર્શનના નિમિત્તથી થાય છે, નિમિત્ત પડે છે. મિથ્યા પ્રધાન અને સમ્યક પ્રધાન એને નિમિત્ત પડે છે સવળું ઓળું જાણવામાં. પ્રયોજનભૂતને સાધે છે, ભલે તે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ થઈને કેવળ જ્ઞાન રૂપ પરિણમ નથી તો પણ તે પ્રયોજનભૂતને સાધતું હોવાથી એ જ્ઞાન વિકસિત થઈને વિકાસ પામીને તેવો જ્ઞાન સુધી શુદ્ધ રૂપે થઈ જાય છે. તે જ્ઞાન ગુણ અનંત શક્તિ દ્વારા વિકારરૂપ થઈ રહ્યો હતો, તે ગુણની અનંત શક્તિમાં કેટલીક શક્તિ પ્રગટ થઈ, એટલે શુદ્ધતા આવી, એટલે ઉઘાડતો ઉઘાડરૂપ રહ્યો. સમ્યક દર્શન થયું એટલે જ્ઞાન વધી ગયું એમ નહીં, ઉઘાડ જેટલો છે એટલો રહ્યો પૂર્વનો ક્ષયોક્ષમ, પણ અંદર નિર્મળતા પ્રગટ થઈ, જ્ઞાનમાં નિર્મળતા થઈ અને જ્ઞાનનો જાણવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. પોતાને મુખ્ય કરીને, પોતાને મુખ્યપણે જાણતો થકો, પોતાને મુખ્યપણે જાણવામાં પોતાને વેદતો થકો, પોતાને અનુભવતો થકો, તે અન્ય પદાર્થને જાણે છે અન્ય રૂપે. પહેલાં પોતાને જાણતો નહોતો ત્યારે પોતાને તો બિલકુલ જાણતો નહોતો, પણ અન્ય પદાર્થને જાણતો હતો સ્વરૂપે, અન્ય રૂપે નહોતો જાણતો પણ સ્વરૂપે જાણતો હતો. એ દ્રષ્ટિકોણ આખો બદલાઈ ગયો, ફેર એટલો પડ્યો. જુદી જુદી થઈ ગઈ, મોક્ષ માર્ગ શરૂ થતા બેની ચાલ જુદી જુદી થઈ ગઈ. મોક્ષ માર્ગ શરૂ થયો ત્યારે ઉપયોગ છે એ પરદ્રવ્ય તરફ જાય છે, એટલી જ્ઞાનની અશુદ્ધતા છે. તેથી પરસત્તા અવલંબનશીલ જ્ઞાનના અંશને અથવા જ્ઞાનને મોક્ષ માર્ગ કહેવામાં આવતો નથી. એ ટોડરમાં જે કહ્યું કે કોઈ ધર્માત્મા, કોઈ જ્ઞાની પરસત્તા અવલંબનશીલ જ્ઞાનને મોક્ષ માર્ગ કહેતા નથી, કદાપી કહેતા નથી. ભલે તે જ્ઞાનનો ઉપયોગ સત્શાસ્ત્રને અવલંબતો હોય તો પણ, તે જ્ઞાનનો ઉપયોગ સાક્ષાત વિતરાગ પરમાત્મા સામે કેવળી તીર્થંકર બિરાજમાન હોય તેના દર્શન કરતો હોય તો પણ તે મોક્ષ માર્ગ નથી, તે મોક્ષ માર્ગ નથી. ત્યાં તો પરિણતિ છે એટલો જ મોક્ષ માર્ગ છે, અને જ્યારે શુદ્ધોપયોગ થાય છે ત્યારે તેમાં ઉપયોગમાં પણ મોક્ષ માર્ગ પ્રત્યે છે. ઉપયોગમાં પણ મોક્ષ માર્ગ ક્યારે છે કે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય ત્યારે, અથવા ઉપયોગ સ્વસત્તાનું, નિજ સત્તાનું અવલંબન લે ત્યારે, ત્યારે મોક્ષ માર્ગ છે. ત્યારે પરિણતિનો ઉપયોગ બંનેમાં મોક્ષ માર્ગ છે. તે ગુણની અનંત શક્તિમાં કેટલીક શક્તિ પ્રગટ થઈ, સામાન્યથી તેનું નામ મતિ શ્રુત થયું કહીએ. સામાન્યપણે તેનું નામ, એવી જે શક્તિ પ્રગટ થઈ જ્ઞાનની શુદ્ધ શક્તિ, તેને સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાન થયું કહીએ, અથવા નિશ્ચય શ્રુત જ્ઞાન પર્યાય કહીએ. નિશ્ચય વસ્તુ સ્વરૂપને જાણનાર અને અનુભવનાર એવું નિશ્ચય શ્રુત જ્ઞાન પર્યાય કહીએ, અથવા એને જઘન્ય જ્ઞાન કહીએ, એનું એને આત્માનું જઘન્ય જ્ઞાન કહીએ. કેમ કે કેવળ જ્ઞાન તો અનંત ગુણ છે એટલે અહીંયા જઘન્ય જ્ઞાન કહીએ. પાનું છે 73, જઘન્ય એટલે થોડું, હા અંશ તો ખરો જ પણ અંશમાં થોડો અંશ એને જઘન્ય કહેવાય, અંશમાં વધે એને મધ્યમ કહેવાય, જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ. જઘન્ય એટલે થોડો અંશ. જ્ઞાનની બાકીની સર્વશક્તિ રહી તે અજ્ઞાન અને વિકાર હોય છે. શું કહ્યું? આ જઘન્ય જ્ઞાન સિવાયની જે બાકીની શક્તિ છે તે અજ્ઞાનરૂપ છે અને વિકારરૂપ છે. પર પદાર્થને ઉપયોગ અવલંબવા જાય છે, પરસત્તા અવલંબનશીલ ઉપયોગ થાય છે, તે જ્ઞાનનો વિકાર છે અથવા જ્ઞાનનો વિભાવ છે, અને તેને અજ્ઞાન અથવા જ્ઞાન નથી એમ કહેવામાં આવે છે. જ્ઞાન પર્યાય પ્રણમાં છે, એમાં લબ્ધ ઉપયોગ બે છે ને, તો લબ્ધની શક્તિ અને ઉપયોગની શક્તિ. લબ્ધની શક્તિ આત્મા સાથે લપેટ છે, અભેદ છે. ઉપયોગની શક્તિ બહાર જાય છે, પર પદાર્થ જાણવા ઉપયોગ જાય છે. બાકીની સર્વશક્તિ એટલે લબ્ધ સિવાયની બાકીની સર્વશક્તિ, જેટલી શુદ્ધ થઈ એ સિવાયની બાકીની જે છે તે અશુદ્ધ પરિણામી રહી છે. બાકીની બધી સર્વ એટલે બધી બે ભાગ થઈ ગયા છે. વિજ્ઞાનની પર્યાયમાં બરાબર બે ભાગ થઈ ગયા છે, એક આમ પરિણમે છે, બીજો આમ અંદર પરિણમે છે. એક અંતર્મુખ પરિણમે છે, એક બહિર્મુખ પરિણમે છે. પર્યાય એક છે એટલે એમાં આવી મિશ્રતા ઊભી થઈ, એને મિશ્ર ધર્મ કયો. મિશ્રણ છે, બે નો પ્રકાર જુદો જુદો, પછી સરખા વગર સરખા કેવી રીતે લઈ. હા, મુખ્ય આ છે. મુખ્ય ગૌણ લઈએ તો ઉપયોગ ગૌણ છે ત્યાં. જે પરસત્તાને અવલંબનારો જ્ઞાનનો ઉપયોગ છે તે ગૌણ છે, અને નિજ સત્તાને અવલંબનારી પરિણતિ છે તે મુખ્ય છે. મુખ્ય છે એને મોટો ભાગ થયો, ઉપયોગને નાનો ભાગ થયો. પણ લોકોને ઉપયોગ દેખાય છે, લોકોને પરિણતિ દેખાતી નથી. લોકોને ઉપયોગ દેખાય છે અને પરિણતિ દેખાતી નથી. એટલે પોતાની રીતે ઉપયોગને, ઉપયોગનો પરિચય છે બધાને, લબ્ધ પરિણતિનો પરિચય નથી. એટલે ઉપયોગથી જુએ છે, ઉપયોગથી માપે છે. બાહ્ય દ્રષ્ટિ નાની ખાય છે, પીએ છે, ફલાણું કરે છે, ફલાણું કરે છે. આપણી જેમ જ બોલે છે, આપણી જેમ ચાલે છે, આપણી જેમ ખાય છે, આપણી જેમ પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે. એ વિષયમાં કેટલાક બોલ બહુ સારા છે. બહારનો લોક છે તેનાથી અંદરમાં ચૈતન્ય લોક જુદો છે. એ જ્ઞાનીની દુનિયા છે. બીજા બધાને આ બહારની દુનિયા છે, આ છે, આ છે, આ છે, આ છે. સવારમાં છાપું જોવે ત્યાં 56 વાતો છે, તેને છે, આમ છે, આમ છે. એ બહારની દુનિયામાં ઊભો છે જીવ. જ્ઞાની અંદરના ચૈતન્ય લોકમાં ઊભો છે. બહારમાં માણસો દેખે કે આણે આમ કર્યું ને આણે આમ કર્યું. લોકો જ્ઞાનીને એમ જુઓ, આણે આમ કર્યું ને આણે આમ કર્યું. જ્ઞાની થઈને અન્યાય કરે, અનીતિ કહેવાય. તો શું જ્ઞાનીના હાથે અન્યાય થાય તો અનીતિ થઈ ગઈ. એમ કે આમ કર્યું તેમ કર્યું એમ જોવે છે લોકો. પણ અંદરમાં જ્ઞાની ક્યાં રહે છે, શું કરે છે, તે જ્ઞાની પોતે જ જાણે છે. બીજાને એનો ખ્યાલ આવતો નથી. બહારથી જોનાર માણસોને જ્ઞાની બહારમાં કાંઈક ક્રિયાઓ કરતા કે વિકલ્પોમાં જોડાતા દેખાય છે. શરીરથી કેટલીક ક્રિયાઓ કરતા, હાલતા ચાલતા અને વિકલ્પોમાં જોડાતા દેખાય છે. પણ અંદરમાં તો તેઓ ક્યાંય ઊંડે ઊંડે ચૈતન્ય લોકમાં વિચરતા હોય. બીજો પેલો 282 નંબર હતો, આ છે 292. જે વખતે જ્ઞાનીની પરિણતિ તે જ વખતે તેને જ્ઞાયક જુદો વર્તે છે. જેમ કોઈને પાડોશી સાથે ઘણી મિત્રતા હોય, તેને ઘરે જતો આવતો હોય, એમ કે આ તો અમારું જ બીજું ઘર છે, આ ઘર તો અમારું જ ઘર છે, ઘનિષ્ઠ મિત્રતા કે આ તો અમારું ઘર છે. પણ છતાં પાડોશીની મિલકતને પોતાની માનતા નથી, માને તો ઉપાધિ થઈ જાય, માની નથી લેતો. પણ પાડોશીને પોતાનો માની નથી લેતો તેમ જ્ઞાની વિભાવમાં કદી એકત્વ પરિણમન થતું નથી. જ્ઞાનીને વિભાવમાં પાડોશમાં વિભાવ છે, વ્યવહાર રત્નત્રયમાં પરિણમે છે, એને કદી એકત્વ પરિણમન થતું નથી. જ્ઞાની સદા કમળની જેમ નિર્લેપ રહે છે, એનું દ્રવ્ય નિર્લેપ છે, એની પરિણતિ નિર્લેપ થઈ છે. વિભાવ હું જ્ઞાયક છું એવી ધારાવાહી પરિણતિ અખંડિત રહે છે. તે બહારના ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય આદિ પ્રસંગોમાં ઉલ્લાસપૂર્વક જોડાતા દેખાય ત્યારે પણ તેમની જ્ઞાયક ધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે. એ તો જુદી જ કાર્ય કર્યા કરે છે. શાસ્ત્ર જ્ઞાનમાં અને અંદરની પરિણતિમાં ફેર છે એમ કહે છે. ગણધરદેવનો ઉપયોગ જાય છે 14 પૂર્વની રચના કરવાનો, છતાં પરિણતિ એનાથી જુદી ચાલે છે, ઉપયોગ જુદો ચાલે છે. એ ઉપયોગની એ કિંમત આંકતા નથી, એને ધર્મ માનતા નથી. 14 પૂર્વની રચના થાય જે ઉપયોગ દ્વારા, એ ઉપયોગ ધર્મનો પર્યાય નહીં એમ કહે છે. શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાન માને છે. 5-50 પુસ્તકો વાંચ્યા હોય, થોડું બોલતા આવ્યું હોય તો એમ થાય કે આને જ્ઞાન છે, બહુ સરસ વાત કરે છે, જ્ઞાન છે એમ કે છે. ધર્મના ક્ષેત્રમાં તો ગણધરદેવના શાસ્ત્ર જ્ઞાનના ઉપયોગને ધર્મ કહેતા નથી. આવો આંખ જુદી જાતનો છે અને આ આંખ જુદી જાતનો છે, લોકો એટલો બધો ખ્યાલ. એ જગન્ય શક્તિ છે, બાકીની સર્વશક્તિ અજ્ઞાન અને વિકાર હોય છે. એ વિકાર શક્તિને કર્મધારા કહીએ, તે જ પ્રમાણે જો અહીં જ્ઞાનની વિકાર જે શક્તિ પરિણમી તેને કર્મધારા કહી દીધી છે. જે ઉપયોગ બહાર ગયો એને કર્મધારા કહી, કષાયને કર્મધારા ન કહી, રાગને કર્મધારા ન કહી. જ્ઞાનમાં જેટલો વિભાવ રહ્યો તેના નિમિત્તે જ્ઞાનાવરણી આદિ કર્મ બંધાશે તેને કર્મધારા કહી દીધી. જોડાતા નથી, એકત્વ પણ જોડાતા નથી, એકત્વ બુદ્ધિ એ જોડાતા નથી. શું જેટલો ઉપયોગ ગયો એટલું જોડાણ છે, પણ એક જ પર્યાયમાં હું જ્ઞાયક આત્મા છું એવો અનુભવ ભાવ જ્ઞાનમાં હોવાથી, અનુભવની પરિણતિનો ભાવ જ્ઞાનમાં હોવાથી તે જ અંશમાં, તે જ પર્યાયમાં, તે જ અંશમાં એ ભાનમાં છે કે આટલો અંશ બહાર જાય છે, આટલો અંશ અંદર રહે છે, એના ભાનમાં છે. જ્ઞાનની પર્યાય તો એક છે ને, અખંડ એક જ્ઞાનની પર્યાય છે. એક સમયે એક અંશ આમ છે, એક અંશ આમ છે, એ જ્ઞાન જાગ્રત થઈ ગયું છે. કારણ કે પર્યાય એક છે ને, એટલે એટલે આ બાજુ જે જાય છે એની શક્તિ ઘટી ગઈ છે. નિરશક્તિ છે એ વધી ગઈ છે. શું નિરશક્તિ વધી ગઈ છે? આ શક્તિ વધી ગઈ છે, એ નિર્બળ અંશ છે, આ સબળ અંશ છે, એટલો ફેર છે. અથવા શ્રદ્ધાનું બળ અંતર્મુખ થતા અંશ સાથે છે. બહારના બહારની પર્યાય, બહિરંશની પર્યાય અને બહિર પદાર્થો ઉપર એને જરાય શ્રદ્ધા નથી. એને પૂરેપૂરી શ્રદ્ધા પોતાના સ્વરૂપ ઉપર છે. એમ એક ન્યાયાધીશ પાસે બે વાદી અને પ્રતિવાદીના કેસ આવે છે. બંને જણા પોતાની હકીકત રજૂ કરે છે અને એ હકીકતના સમર્થનમાં બંને જણા પુરાવા રજૂ કરે છે, સાક્ષીઓ રજૂ કરે છે. બંને પોતપોતાના સાક્ષીઓ લઈ આવે કે આ ભાઈ કે છે બરાબર છે, હું સાક્ષી છું એનો. હકીકત વિરુદ્ધ છે કેમ કે બંને વચ્ચે તકરાર છે, વિરુદ્ધતા ન હોય તો તકરાર ન. હવે બંનેની હકીકત આવી, બંનેના સાક્ષી પુરાવા આવ્યા, તો ન્યાયાધીશે શું નક્કી કરવાનું રહે છે કે કોનું માન્ય કરવું ને કોનું અમાન્ય કરવું? ત્યારે જજમેન્ટની અંદર એમ લખે છે કે હું આને માનતો નથી અને હું આને માનું છું, માટે હું આ ફેસલો આમ આપું છું. બરાબર છે? તો જાણે છે તો બે પક્ષને, પણ માને છે એકને કે બે ને માને છે? એમ જ્ઞાન સ્વને જાણે છે ને પરને જાણે છે, પણ માને છે એકને. પરને જાણવા છતાં પરને માનતો નથી, આટલો ફેર છે સમય દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ તો સ્વને જાણતો જ નથી, પરને જાણે છે ને પરને માને છે એકલો. એ તો એની તો એક જ દિશા છે, બીજી દિશા જ નથી. માનવા ઉપર ઘણો આધાર છે, આખા પરિણામનો આધાર મૂળિયું અહીંયા છે. દંશણ મૂલો ધમો માનવા ઉપર મૂળિયું છે. શું કહે છે કે એ વિકાર શક્તિને, સર્વશક્તિ જે અજ્ઞાનને વિકાર બાકીની હોય છે, તે વિકાર શક્તિને અહીંયા કર્મધારા રૂપ કહીએ. કેમ કે તેનાથી નવું કર્મ બંધાય છે, માટે તેને કર્મધારા કહીએ. આમ તો સ્થૂળપણે સમજાવવું હોય એટલે એમ કહેવામાં આવે છે કે જે રાગ છે એને કર્મધારા કહીએ છીએ. દીપચંદજી અહીંયા જરા સૂક્ષ્મ વિષય લીધો છે કે જ્ઞાનની જેટલા અંશે સ્વરૂપ પરિણતિ થઈ તે નિષ્કર્મ ધારા, મોક્ષ ધારા, મોક્ષ માર્ગની ધારા, તે અબંધ પરિણામ. અને જ્ઞાનનો ઉપયોગ બાકીની જે શક્તિથી જે બહારમાં ગયો તે ધર્મ ધારા, તેનાથી તે બંધ પરિણામ. કેમ કે તે પર વિષય સાથે પ્રતિબદ્ધ થયો તે અંશ, તેથી તેનાથી બંધન. અને જે પર વિષય સાથે ન પ્રતિબંધ થયો, અપ્રતિબંધ રહ્યો, તે મોક્ષ. એમ બંધ અને મોક્ષ એક પર્યાયમાં સ્થિત થયા. ત્યારે એને જ્ઞાન આવરણ કરવાનું બંધાય. પછી એમાં એક બીજો ભેદ છે એ વિચારી લેવાનું, તો મુશ્કેલી થશે કે શાસ્ત્ર રચના કરે ત્યારે એની જ્ઞાનની પરિણતિ જે શુદ્ધંશની છે એ વધારે ઉગ્ર થાય, ત્યારે કર્મ બંધાય એના કરતા કર્મ ખરે જાજા. એટલે એની પરિણતિ મલિન થવાને બદલે વિશુદ્ધ થાય, ત્યારે ઉપચાર શાસ્ત્ર ઉપર નાખે કે અમારા પૂર્વાચાર્ય જે ગુરુ હતા એ શ્રી ગુરુના શાસ્ત્રની ટીકા કરતા કરતા અમારી પરિણતિ વિશુદ્ધ થઈ ગઈ. ટીકા કરતા વિશુદ્ધ નથી થઈ, પણ ટીકા કરવાના કાળમાં જે પરિણતિની ઉગ્રતા થઈ એને લઈને વિશુદ્ધતા થઈ. શુદ્ધતા શુદ્ધતાને સાધે છે, અશુદ્ધતા અશુદ્ધતાને સાધતી નથી, વિકાર શુદ્ધતાને ન સાધે, નિર્મળતા નિર્મળતાને સાધે, વિકારને સાધે, એમ છે. પણ આરોપ આવે છે, નિયમિત ઉપર આરોપ આવે છે અને બાહ્ય અંશ ઉપર પણ આરોપ આવે છે. વ્યવહાર રીતના પ્રયોગ ઉપર આરોપ આવે છે, તે જ્ઞાનનો વ્યવહાર છે ને, શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાનનો વ્યવહાર છે, તો એના ઉપર આરોપ આવે છે. એક જ વાત છે, વિકાર એ અજ્ઞાન વિકારરૂપ હોય છે. એમાં ઉપરની સાથે અનુસંધાન, જ્ઞાની જ્ઞાનની બાકીની સર્વશક્તિ એટલે પરિણામમાં પ્રગટ થયેલી શક્તિ, ઉપયોગની જે શક્તિ છે એને અહીંયા બાકીની શક્તિ કહી. એ વિકાર શક્તિ એટલે પ્રગટ થયેલો જે ઉપયોગ, બાહ્ય પદાર્થને વિષય કરતો પ્રગટ થયેલો ઉપયોગ, એમાં ઉપયોગમાં શક્તિ છે ને જાણવાની, એ કર્મધારારૂપ છે, એનાથી કર્મ બંધાશે. એમ બેસાડી દઈએ એમ નહીં, જેમ અર્થ થતો એમ કરવો જોઈએ, પ્રકરણ અનુસાર અર્થ કરવો જોઈએ. બીજી રીતે અર્થ કરીએ તો બેસતું નથી. ગુણ તો અમસ્ત હોય તે નિષ્ક્રિય છે, ગુણ તો અનાદિ અનંત છે. જે ગુણ નિગોદના જીવને છે જ્ઞાન ગુણ, એ જ ગુણ જ્ઞાન ગુણ સિદ્ધના જીવને છે. એ ગુણને કારણે ન તો બંધ છે કે ગુણને કારણે ન તો મોક્ષ છે, એ ગુણની સાથે સંબંધ નથી. અહીંયા બંધન થાય કે મોક્ષ થાય એ પરિણામ છે, અબંધ પરિણામ અને બંધ પરિણામ, બસ આ બે વિચારવાના છે. તે જ પ્રમાણે જીવની દર્શન શક્તિ અદર્શન રૂપ રહી છે. અહીંયા દર્શન ઉપયોગ લેવો, દર્શન શક્તિ એટલે, શક્તિ એટલે અહીંયા પરિણમવાનો જે પ્રગટ પરિણમવાનો જે શક્તિ વ્યક્ત થાય છે એને અહીંયા શક્તિની વ્યક્તિ જ લેવી. તે અદર્શન રૂપ રહી છે એટલે પૂરેપૂરું નથી દેખતી. તે જ પ્રમાણે દર્શન દેખવાની ક્રિયા, દેખવાની ક્રિયા, દર્શન એટલે દેખવાની ક્રિયા. તે જ પ્રમાણે હવે બધા ગુણ ઉપર ઉતારે છે, જ્ઞાનની જે વાત લીધી ને, તે જ પ્રમાણે જીવના ચારિત્રની કેટલીક શક્તિ ચારિત્ર રૂપ અને બાકીની કેટલીક શક્તિ વિકાર રૂપ છે. બધે શક્તિ શક્તિનો ઉપયોગ કરે છે, શૈલી છે, દરેકની શૈલી એક સરખી ન હોય, જુદી જુદી શૈલી હોય પણ પ્રકરણ અનુસાર સમજવો પડે. તે જ પ્રમાણે જીવના ચારિત્રની કેટલીક શક્તિ ચારિત્ર રૂપ એટલે શુદ્ધ સ્વરૂપાચરણ રૂપ અને બાકીની કેટલીક શક્તિ વિકાર રૂપ છે એટલે એમાં રાગ દ્વેષ કસાય થાય છે. એવી રીતે ભોગ ગુણનું સમજવું, આનંદ ગુણનું સમજવું, કેટલોક આનંદ છે અને કેટલોક દુઃખ છે, એમ સર્વગુણ જેટલા નિરાવરણ તેટલા શુદ્ધ, બાકીનો વિકાર જે ગુણ એટલે ગુણના પરિણામ ગણવાય. સર્વગુણ જેટલા નિરાવરણ જેટલા પરિણામમાં જેટલું નિરાવરણ પણ પ્રગટ થયું મોક્ષ માર્ગમાં, તેટલી તેટલી શુદ્ધતા થઈ, તેટલા શુદ્ધ થયા પરિણામમાં, બાકીનો પરિણામ વિકાર તે બધો મિશ્ર ભાવ થયો, તે બધો મિશ્ર ભાવ થયો. જ્ઞાન ગુણથી સમજાયું, પછી બીજા ગુણો પણ લઈ લીધા અને એ રીતે અનેક ગુણોમાં શ્રદ્ધાને છોડીને અનેક ગુણોમાં બે ભાગ પડતા હોવાથી તેને મિશ્ર ભાવ કહેવામાં આવે છે. તેનું લક્ષણ જ્ઞાન ગુણ અનંત શક્તિ દ્વારા વિકારરૂપ થયો થઈ રહ્યો હતો એટલે ફક્ત એ અજ્ઞાનપણામાં મિથ્યાત્વની દશામાં એકલો પરને જ વિષય કરતો હતો, પૂરેપૂરો સ્વને જરાય વિષય કરતો નહોતો. એટલે સ્વને જાણવાની જે શુદ્ધતા એ બિલકુલ નહોતી. જ્ઞાન જ્ઞાનમાં સ્વને જાણવાની શુદ્ધતા બિલકુલ નહોતી. એકલો પરને જાણતો હતો અને પરને સ્વરૂપે જાણતો હતો, એની પૂરેપૂરી અનુશક્તિ વિકારરૂપ થઈ રહી હતી. એ શક્તિ એટલે પરિણામ લઈ લેવા. પછી જ્યારે સમ્યક દર્શન જ્યારે થયું ત્યારે તે ગુણની અનંત શક્તિમાં કેટલીક શક્તિ પ્રગટ થઈ, વ્યક્તિ પ્રગટ થઈ. શક્તિ એટલે અહીંયા પરિણામ અંશ. કેટલીક શક્તિ પ્રગટ થઈ, ગુણમાં કેટલીક શુદ્ધતાની શક્તિ આવી પરિણામમાં. મળે નિમિત્ત પડે છે. સરદાન છે તે અનંત ગુણની શુદ્ધ પરિણામમાં નિમિત્ત પડે છે. જ્યારે શ્રદ્ધાન શુદ્ધ થાય ત્યારે પૂરેપૂરું થાય અને બાકીના સર્વ ગુણો આંશિક શુદ્ધ રૂપે બને. આ નિયમ છે, આ વસ્તુ વિજ્ઞાન છે. બીજે ક્યાંય એવું વસ્તુ વિજ્ઞાન નથી કે આત્મા એક પદાર્થ છે એને આવા આવા ગુણ છે એના પરિણામનું વિજ્ઞાન આવું આવું આ પ્રકારે છે. અહીંયા તો એક ગુણની ગુણનું એક ગુણનો સ્વભાવ પકડીને તે ગુણનો કાર્ય કરવાની શક્તિને પકડીને તે શરૂઆતમાં કેવી રીતે કામ કરે, આગળ કેવી રીતે કામ કરે, પૂર્ણપણે કેવી રીતે કામ કરે, બધું વિજ્ઞાન ચોખ્ખે ચોખ્ખું છે અને અનુભવથી સિદ્ધ થયેલું. બીજા પણ જે પ્રયોગ કરવા ધારે તો એને પણ આ પ્રકારે અનુભવથી સિદ્ધ થાય એવું. આપનારા તો પછી એનો પ્રયોગ કરીને અનુભવ સિદ્ધ કરશે, કહેનારે અનુભવથી સિદ્ધ કરીને કહ્યું. હા, નિમિત્ત સંબંધ અનેક ગુણોને અંદર અંદર છે. જેમ કે બહારમાં કોઈ એવો પ્રસંગ જાણવાનો મળે છે કે માણસને એકદમ દુઃખ થાય છે, એક્સિડન્ટ થઈ ગયો કારણ, તો જાણવાને અને સુખ દુઃખને નિયમિત સંબંધ થયો. એક્સિડન્ટ તો કેટલાક કલાક પહેલા થયો હશે, પણ જ્યારે એને કોલ મળ્યો કે ભાઈ ફલાણા ફલાણી જગ્યાએ ફલાણે ઠેકાણે જતા હતા એમાં આમ એક્સિડન્ટ થયેલો છે, તરત દુઃખ થયું, તો જ્ઞાન દુઃખ ઉત્પન્ન થવાનું નિમિત્ત થયું કે ન થયું? દુઃખની ઉત્પત્તિમાં જ્ઞાન નિમિત્ત થયું કે ન થયું? નિમિત્ત, એના નિમિત્તે દુઃખ થયું. એવી રીતે સુખમાં નિમિત્ત થાય છે. પુરુષાર્થની ઉગ્રતામાં જ્ઞાન નિમિત્ત પડે છે. જ્ઞાન પણ અનેક ગુણોને નિમિત્ત પડે છે. શ્રદ્ધા થવામાં જ્ઞાન નિમિત્ત છે, એટલે જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થાય છે કે આત્માને જાણ્યો, જેવો આત્મા છે એવો પ્રતિભાસ આવ્યો, ત્યારે એની શ્રદ્ધા બદલાણી કે રાગ તે હું નહીં, પર તે હું નહીં, દેહ શરીર તે હું નહીં, દેહ વિનાનો રાગ વિનાનો હું મારા અનંત ગુણ અનંત ગુણના સામર્થ્ય સ્વરૂપ હું છું એમ જાણીને એને શ્રદ્ધા છે, તો શ્રદ્ધામાં જ્ઞાન નિમિત્ત છે. પહેલાં રુચિ ઉપજી તો રુચિમાં જ્ઞાન નિમિત્ત છે, ગુણની રુચિ ઉપજી. એ સંબંધીનો અંતર્મુખનો વેગ ઉત્પન્ન થયો તો પુરુષાર્થમાં જ્ઞાન નિમિત્ત થયું. સ્વસંવેદન થયું ત્યારે સ્વસંવેદનમાં જે આનંદ આત્માનો આવ્યો, શાંતિ ઉત્પન્ન થઈ, એમાં જ્ઞાન નિમિત્ત થયું. એમ જ્ઞાન પણ અનેક ગુણને નિમિત્ત પડે છે. એવી રીતે અંદરો અંદર એકબીજાને નિમિત્ત નિમિત્તિક સંબંધો છે. જેટલો પુરુષાર્થ ઉગ્ર થાય તેટલી સર્વગુણમાં શુદ્ધિ વધવા લાગે અને પરિપૂર્ણ પુરુષાર્થ થતાં સર્વગુણ શુદ્ધ થઈ જાય પરિણામમાં લાગે, એવો વીર્ય ગુણને અનંત ગુણની શુદ્ધતા સાથે નિમિત્ત નિમિત્ત સંબંધ છે. અનેક ગુણને આપસમાં સંબંધ છે. મારે કામ દરેક પોતપોતાના સ્વભાવ પ્રમાણે ગુણો કામ કરે છે, કોઈ ગુણના સ્વભાવે કોઈ ગુણનું કામ નથી કરતું, છતાં એકબીજાને આપસમાં નિમિત્ત નૈમિત સંબંધ છે. શ્રદ્ધા શું તે બધા શું તે શ્રદ્ધાને સુલટવામાં જ્ઞાન કારણ કારણ અસહાય છે એટલે કોઈ કોઈનું કાર્ય ન કરે. નિમિત્ત થાય પણ કોઈ કોઈનું કાર્ય ન કરે. શિષ્ય ને ગુરુ નિમિત્ત થાય પણ શિષ્યનો પુરુષાર્થ ગુરુ ન કરી દે, એ તો એને જ કરવો પડે. અને શિષ્ય પણ એમ સમજે કે આ ગુરુનો બોધ હું સાંભળું છું, મને સહાય છે, સારો લાગે છે, અંદરમાં ગૂંથે છે, રૂચે છે, પણ પુરુષાર્થ મારે કરવાનો છે. એની સાથે સાથે સમજે છે કે એ મારો પુરુષાર્થ કરી દેશે એમ સમજે છે. એમ દરેક ગુણો પોતાનું કાર્ય કરે છે, કારણ કે દરેકમાં પોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય છે. ગુણ એટલે શક્તિનું જ રૂપ સ્વરૂપ છે, એ તો પોતાની અનંત શક્તિ લઈને દરેક ગુણ ઉભેલો છે. એમાં કોઈની એને મદદની જરૂર પણ નથી, છતાં નિમિત્ત પડે છે. નિમિત્ત પડે છે તો નિમિત્ત જાય અને નિમિત્ત પડે છે એમ જાણવું જોઈએ. એને ન માને તો આખી વસ્તુ વ્યવસ્થા કરવાઈ જશે. બહારમાં નિમિત્તને ન માને તો ઉપાદાન નહીં માનશે નહીં. ગુરુદેવનો તો એવો સિદ્ધાંત છે, લોકોએ બહુ ખોટી અફવા ઉડાડી છે. કાનજી સ્વામી નિમિત્તને માનતા નહોતા. એ એમ કહેતા હતા કે નિમિત્તના સ્થાનમાં નિમિત્તને ન માને એટલું સ્થૂળ, આ તો બહારનો વિષય છે નિમિત્તનો, તો એટલું સ્થૂળ પણ જેને જ્ઞાન નથી એને સૂક્ષ્મ ઉપાદાનનું જ્ઞાન હોઈ શકે. એટલે દેવગુરુ શાસ્ત્રને સત્પુરુષના નિમિત્તમાં ત્યાં સુધી વાત લીધી કે કોઈ કુદેવાદીને માને, કોઈ અજ્ઞાની નિમિત્તને માને તો એને નિમિત્તનો વિવેક નથી, એને આત્માનો વિવેક નથી. જેને નિમિત્તનો વિવેક નથી તેને આત્માનો વિવેક નથી, એવી વાત કરી નાખી. નિમિત્ત વિવેકની જગ્યાએ આત્માને મૂકી દીધો, એટલી બધી વાત કરે છે. નિમિત્તને નિમિત્તના સ્થાનમાં બરાબર માનવું જોઈએ. એમાં આગું પાછું કરે તો ઉપાદાનનું જ્ઞાન એનું સાચું હોય એ ત્રણ કાળમાં વાત ખોટી છે. જેમ એક ન્યાય છે કે જીવ રાગ દ્વેષ મોહ આદિ દોષ કરે છે, ભલે શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિની પ્રધાનતાથી રાગને ઉદગળનો કહેવાય છે, પણ વાસ્તવિકપણે તો જીવ કરે છે. હવે કોઈ નિશ્ચયનું જોર દેવામાં એમ કે રાગ હું કરતો જ નથી, તો રાગ તો પૂતગલ કરે છે એમ નિશ્ચય પકડી લઈએ તો ત્યાં એક વખત પંચાસ્તિકાય ઉપર ગુરુદેવનું પ્રવચન ચાલતું હતું. ગુરુદેવ એવો ન્યાય કાઢ્યો છે કે જેને પ્રમાણિકપણે રાગ પોતે કરતો હોવા છતાં પોતે કરે છે એ બાબતનું સાચું સમજણવાળું જ્ઞાન નથી, એટલો ન્યાય પણ જે પકડી શકતો નથી, અને જે પોતાનો દોષ બીજા ઉપર ઉઠાડે છે કે તમારે લઈને મને રાગ થયો, કર્મના ઉદયથી રાગ થયો, અથવા એવા સંયોગો ઊભા કર્યા, તમે અપમાન કર્યું તેથી મને ક્રોધ થયો, માટે મારો ક્રોધમાં તમે તમારું કારણ છે, એ તો એટલો મોટો અન્યાય કરે છે, એટલો મોટો એનો જ્ઞાનમાં સ્થૂળતા છે કે એને રાગ રહિત એવો શુદ્ધ સ્વભાવ છે એ ગ્રહણ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. રાગ આત્માનો નથી એ વાત એની સમજણમાં આવવાનો પ્રશ્ન જ નથી. રાગ પોતે કરે છે એવું જેને સમજાય એને પછી સમજાય કે આ રાગ રહિત સ્વભાવ કેવો હોય. પણ રાગ બીજા મને કરાવે છે એવું સ્થૂળપણે ઊંધું જાણતો હોય, માનતો હોય, એને રાગ રહિત આત્મ સ્વરૂપ છે એ વાત સમજાવવાનો બિલકુલ અવકાશ નથી. એ વાત ઘણી સૂક્ષ્મ છે અને એને સમજણમાં કદી આવી શકે નથી. કેમ કે જેની જ્ઞાનની ચારણીમાં મોટી વાત ચડાતી નથી, જાડી વાત પકડાતી નથી, એને ઝીણી વાત ક્યાંથી સમજાશે? એ સમજાવવાનો પ્રશ્ન. એ રીતે સર્વગુણમાં લઈ લીધું છે. સામાન્યથી તેનું નામ મતિશ્રુત કહીએ, એટલે સામાન્યપણે તેનું નામ મતિશ્રુત જ્ઞાન કહીએ, અથવા નિશ્ચય શ્રુત જ્ઞાન પર્યાય પણ તેને કહીએ, જગન્ય જ્ઞાન કહીએ, અને જગન્ય જ્ઞાન હોવાથી બાકીની સર્વશક્તિ છે તે વિકારરૂપ છે અથવા અજ્ઞાનરૂપ છે, નહીં જાણવારૂપ. એટલે એ ખુલાસો આપણે કરી દીધો કે અજ્ઞાનરૂપ છે, વિકારરૂપ છે, છતાં દ્રષ્ટિકોણ એની અંદર સાચો છે. એનો દ્રષ્ટિકોણ ખોટો હોઈ શકે? શું દ્રષ્ટિકોણ તો એનો સાચો જ હોય. જૂઠો એ શ્રદ્ધાના નિમિત્તને લઈને દ્રષ્ટિકોણ સાચો છે. અંદર શ્રદ્ધા આત્માની છે ને, એટલે એ પરને જાણવા છતાં પરને શ્રદ્ધે નહીં, એ રીતે એનો દ્રષ્ટિકોણ સાચો છે. એનું માનવું, બે ને જાણવા છતાં માનવું એક બાજુ રહે છે, એટલે જ્ઞાન ને જૂઠો દ્રષ્ટિકોણ હાથમાં આવતો નથી. એ બહુ મોટી વાત છે. વેચાઈ જ જાય. આ માનવું, આને ન માનવું, આને માનવું, આને ન માનવું, એ વેચાઈ જાય છે. એ વિકાર શક્તિને કર્મધારારૂપ કહીએ, તેનાથી કર્મ, તેના નિમિત્તે કર્મ બંધાય. તેથી તે પ્રમાણે જીવની દર્શન શક્તિ, તે જ પ્રમાણે જીવની ચારિત્ર શક્તિ, તે જ પ્રમાણે જીવનું ભોગ ગુણનું સમજવું કે કેટલીક શુદ્ધરૂપ પરિણમે છે, કેટલીક અશુદ્ધરૂપ પરિણમે છે, અને એ રીતે જેટલા ગુણ નિરાવરણ થયા તેટલા શુદ્ધ, બાકીનો વિકાર એક જ પર્યાયનો હોવાથી તે બધો મિશ્ર ભાવ થઈ ગયે, મિશ્ર ભાવ થયો, તે બધો થઈને મિશ્ર ભાવ ગણવામાં આવે છે. પ્રતીતિ રૂપ જ્ઞાનમાં સર્વ શુદ્ધ શ્રદ્ધા ભાવ થયો છે. વળી પછી આગળની વાત ઉપાડી, બરાબર છે ને? સાત આઠ મિનિટ બાકી છે. થઈ ગયો છે ને? આગળ આગળ પડી છે.
કહાન પર દેવનો જાર પ્રતાપ કે નિગમ પર સ્થાનનો જાર